એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક ખરેખર રસપ્રદ પુસ્તકની ઊંડી વાત કરવાના છીએ.
હા, એક એવું પુસ્તક જે કદાચ આપણી આસપાસની દુનિયાને જોવાની રીત જ બદલી નાખે.
બરાબર. સ્ટીવન સ્ટ્રોગાર્ટ્સનું સિંક, ગુજરાતીમાં કહીએ તો સર્વત્ર તાલમેલ. પુસ્તકનો મુખ્ય વિચાર એ છે કે ઘણી બધી વસ્તુઓ, જીવંત કે નિર્જીવ, કોઈ કેન્દ્રીય નિયંત્રણ વગર આપોઆપ એક લયમાં કેવી રીતે આવી જાય છે,
જેણે કોઈ અદ્રશ્ય સંગીતકાર હોય એમ.
હા, બરાબર એવું જ.
અને આ વિચાર આજે બહુ મહત્વનો છે, ખરું ને?
કેમ, જરા વિસ્તારથી કહેશો?
એટલે જો આપણે બધા કેટલા બધા જોડાયેલા છીએ, ટેકનોલોજીથી, સમાજથી, પ્રકૃતિમાં પણ.
હા, એ તો છે.
તો આ પુસ્તક આપણને એ સમજવામાં મદદ કરે છે કે આ બધા જોડાણો કેવી રીતે કામ કરે છે, કેવી રીતે નાની વસ્તુઓ મોટી અસર કરે છે, અને પેલી અવ્યવસ્થામાંથી વ્યવસ્થા કેવી રીતે જાતે જ જન્મે છે.
છુપાયેલી પેટર્ન જોવાની વાત છે.
ચોક્કસ.
તો આ વિચાર પાછળના લેખક સ્ટીવન સ્ટ્રોગાર્ટ્સ, એમના વિશે થોડો જણાવો ને, કોણ છે તેઓ?
હા, સ્ટ્રોગાર્ટ્સ તેઓ કોર્નેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે એપ્લાઇડ મેથેમેટિક્સના.
એપ્લાઇડ મેથેમેટિક્સ એટલે કે?
એટલે કે એવું ગણિત જે વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ ઉકેલવામાં વપરાય. તેઓ નોન લિનિયર ડાયનેમિક્સ, કેઓસ થિયરી, નેટવર્ક સાયન્સ આ બધાના નિષ્ણાત છે.
ભારેખમ શબ્દો લાગે છે.
હા, પણ સ્ટ્રોગાર્ટ્સની ખૂબી એ જ છે, તેઓ આવા જટિલ વૈજ્ઞાનિક અને ગાણિતિક ખ્યાલોને પણ એટલી સરળતાથી, એટલા ઉત્સાહથી સમજાવે છે કે જાણે કોઈ વાર્તા સાંભળતા હોઈએ.
ઓ, એટલે ખાલી સંશોધક નથી, સારા કોમ્યુનિકેટર પણ છે.
બિલકુલ. ન્યૂયોર્ક ટાઈમ્સ માટે પણ લખે છે. એમનું સ્મોલ વર્લ્ડ નેટવર્ક પરનું કામ તો બહુ જ જાણીતું છે. એમનો અભિગમ એટલે ગણિત, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, સમાજશાસ્ત્ર બધાને જોડે છે.
એટલે તેઓ આ તાલમેલને આટલી બધી જુદી જુદી જગ્યાએ જોઈ શકે છે.
હા, એ જ એમની વિશિષ્ટતા છે.
પુસ્તકનો મૂળભૂત સવાલ, અવ્યવસ્થામાંથી વ્યવસ્થા કેવી રીતે, અને જવાબ શું છે?
જવાબ મોટા ભાગે કોઈ મોટા નેતા કે કેન્દ્રીય આયોજનમાં નથી.
તો પછી?
જવાબ છે નાના નાના ઘટકોની આપસી ક્રિયા પ્રતિક્રિયામાં. પુસ્તકમાં એમને ઓસિલેટર્સ કહ્યા છે.
ઓસિલેટર્સ?
હા, એટલે દોલકો જે પોતાની લયમાં ચાલે. હા, કોઈ પણ વસ્તુ જે ધબકતી હોય, ઝૂલતી હોય, ચમકતી હોય, અને જ્યારે આવા ઘણા દોલકો ભેગા થાય અને એકબીજા પર થોડી અસર કરે, બસ ત્યાંથી શરૂ થાય છે તાલમેલ
સ્વયંભૂ રીતે.
હા, આ પુસ્તક આપણને આ તાલમેલની એક અદ્ભુત સફર કરાવે છે, આજ્ઞાથી માંડીને.
આજ્ઞા? હા, મેં સાંભળ્યું છે ઉદાહરણ વિશે.
હા, એક સાથે ચમકતા હજારો આજ્ઞા, પછી હૃદયના ધબકારા, ચેતાકોષોનું સંકલન
અને નિર્જીવ વસ્તુઓ પણ.
ચોક્કસ. પેલી હ્યુજેન્સની ઘડિયાળો, ગ્રહોની ભ્રમણકક્ષા, ક્વોન્ટમ કણો, લેસર લાઇટ પણ.
બાપરે, આ તો બધે જ છે.
હા, અને પુસ્તક ખાલી શું છે એ નથી કહેતું, પણ કેવી રીતે અને શા માટે એ પણ સમજાવે છે. કપલ્ડ ઓસિલેટર્સ, ફેઝ, ફ્રીક્વન્સી જેવા ખ્યાલો બહુ સરળ રીતે.
તો પુસ્તકની શરૂઆત ક્યાંથી થાય છે?
એ શરૂ થાય છે દક્ષિણ પૂર્વ એશિયાના પેલા આજ્ઞાના જાદુઈ દૃશ્યથી.
હજારો આજ્ઞા એક સાથે ચમકે છે તે?
હા, અને કોઈ નેતા નથી, કોઈ નથી કહેતું કે હવે ચમકો.
તો પછી કેવી રીતે?
સ્ટ્રોગર્ટ સમજાવે છે કે દરેક આગ્યો બસ પોતાના પાડોશીને જુએ છે, એક સાદો નિયમ પાળે છે. જો પાડોશી થોડો વહેલો ચમક્યો તો હું થોડી ઝડપ વધારીશ, બસ
આટલું જ.
હા, અને જ્યારે હજારો આગ્યા આ કરે ત્યારે ધીમે ધીમે બધા એક લયમાં આવી જાય છે. આ છે બોટમ અપ ઓર્ડર, સ્થાનિક નિયમોથી ઉદ્ભવતી વૈશ્વિક વ્યવસ્થા.
અદ્ભુત. બીજું કયું ઉદાહરણ છે?
પેલો ઐતિહાસિક કિસ્સો ક્રિશ્ચિયન હ્યુગેન્સનો, 1665ની વાત.
હા, પેલી બે ઘડિયાળો વાળો.
બરાબર. એક જ પાટિયા પર લટકાવેલી બે લોલક ઘડિયાળો થોડા સમય પછી એમના લોલક એકદમ સામસામે વિરુદ્ધ દિશામાં એન્ટીફેઝ ઝૂલવા લાગ્યા.
અને કારણ?
હ્યુજેન્સે સાચું જ અનુમાન લગાવ્યું. પાટિયામાં થતી સૂક્ષ્મ ધ્રુજારી, એ ધ્રુજારીથી બંને ઘડિયાળો એકબીજા સાથે વાત કરતી હતી.
એટલે કે એ જોડાણ હતું?
હા, કપલિંગ. અહીંયા દોલક હતા લોલક, અને જોડાણ હતું પાટિયું. આ કદાચ સુમેળનો પહેલો વૈજ્ઞાનિક અભ્યાસ હતો. એ બતાવે છે કે તાલમેલ માટે બે વસ્તુ જોઈએ, દોલક અને તેમની વચ્ચેનું જોડાણ.
રસપ્રદ. હવે આપણા શરીરમાં જઈએ. આપણું હૃદય એ કેવી રીતે એકસાથે ધબકે છે? લાખો કોષો છે ત્યાં તો.
હા, અને એમાં કોઈ બોસ કોષ નથી હોતો.
સાચે. તો પછી
દરેક કોષની પોતાની કુદરતી ધબકવાની ગતિ હોય છે, પણ તેઓ વીજળીના સંકેતોથી જોડાયેલા હોય છે અને જાણે લોકશાહી રીતે.
લોકશાહી રીતે?
હા, બધા મળીને એક સરેરાશ લય નક્કી કરે છે અને પછી ધબ 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 બધા એકસાથે. આ તાલમેલ આપણને જીવાડે છે.
અને જો એ બગડે તો?
તો એરિધમિયા થાય, ગંભીર સમસ્યા.
અને પેલી આપણી ઊંઘ જાગવાની સાયકલ, સર્કેડિયન રિધમ,
એ પણ તાલમેલ જ છે. આપણા શરીરમાં એક 24 કલાકની આંતરિક ઘડિયાળ છે.
હા,
જે બહારના પ્રકાશ અંધકારમાં ચક્ર સાથે, એટલે કે પૃથ્વીના ભ્રમણ સાથે તાલમેલ આવે છે. આનાથી જ ઊંઘ, ભૂખ, હોર્મોન્સ બધું નિયંત્રિત થાય છે.
જેટલીક વખતે આ જ ગડબડ થાય છે, ખરું ને?
બરાબર. તાલમેલ ખોરવાઈ જાય છે. અને મગજમાં પણ એવું મનાય છે કે ચેતના કદાચ અબજો ચેતાકોષોના તાલબદ્ધ ફાયરિંગથી જ ઉદ્ભવે છે.
આ બધું સાંભળીને લાગે છે કે આની પાછળ કોઈ ગાણિતિક નિયમ હશે જ.
ચોક્કસ છે. સ્ટ્રોગાર્ટ્સ કુરામોટો મોડેલ જેવા ગાણિતિક માળખાની વાત કરે છે.
કુરામોટો મોડેલ એ શું છે?
એ એક સરળ પણ બહુ શક્તિશાળી મોડેલ છે. એ સમજાવે છે કે જ્યારે ઘણા બધા અલગ અલગ કુદરતી ગતિવાળા દોલકો એકબીજા સાથે જોડાય, કપલિંગ થાય, અને જો એ જોડાણની શક્તિ એક ચોક્કસ લેવલથી વધી જાય
તો શું થાય?
તો અચાનક જ બધા દોલકો એક સાથે તાલમેળમાં આવી જાય છે. આને ફેઝ ટ્રાન્ઝિશન કહે છે, જેમ પાણી ઠંડુ પડતા બરફ બને એમ.
વાહ. અને આ બધું ખાલી પૃથ્વી પર જ કે બ્રહ્માંડમાં પણ?
ના ના, બ્રહ્માંડમાં પણ. ગુરુના ચંદ્રો જુઓ, આયો, યુરોપા, ગેનીમેડ, એમની ભ્રમણ કક્ષામાં 1:4 રેશિયો છે.
એટલે કે
ગેનીમેડ એક ચક્કર મારે ત્યાં યુરોપા 2 અને આયો 4 ચક્કર પૂરા કરે. એમની વચ્ચે ગુરુત્વાકર્ષણનું જોડાણ છે જે આ તાલમેળ જાળવી રાખે છે.
અને ક્વોન્ટમ સ્તરે પણ?
હા, લેસરમાં અબજો અણુઓ એક સાથે ફોટોન છોડે છે, એ પણ તાલમેલ છે. જોસેસન જંકશનમાં પણ, મતલબ નાનામાં નાના કણથી લઈને મોટા ગ્રહો સુધી આ નિયમ સર્વત્ર છે.
પણ તમે કહ્યું કે તાલમેલ હંમેશા સારો નથી હોતો.
હા, એની નકારાત્મક બાજુ પણ છે. પેલો લંડનનો મિલેનિયમ બ્રિજ યાદ છે?
હા, 2000ની સાલમાં એનું શું થયું હતું?
એ ખુલ્યો એટલે હજારો લોકો ચાલવા લાગ્યા અને અજાણતા જ લોકોના પગલા પુલના કુદરતી ઝોલા સાથે મળી ગયા.
ઓહ.
એટલે પુલ વધુ ઝૂલવા લાગ્યો, તો લોકો એ જ લયમાં ચાલવા લાગ્યા બેલેન્સ રાખવા, અને આનાથી ઝૂલો ઓર વધ્યો. એક પોઝિટિવ ફીડબેક લૂપ. પુલ ખતરનાક રીતે ધ્રુજવા માંડ્યો.
એટલે નુકસાનકારક તાલમેલ.
બરાબર. બીજું ઉદાહરણ છે વાઈ, એટલે કે એપિલેપ્સી.
એમાં શું થાય છે?
એમાં મગજના લાખો ચેતાકોષો અચાનક એક સાથે બેકાબુ રીતે ફાયરિંગ કરવા લાગે છે. આ પણ એક ખોટો પેથોલોજીકલ તાલમેલ છે.
અને આ તાલમેલ કેટલી ઝડપથી ફેલાય એ શેના પર આધાર રાખે?
એ નેટવર્કના માળખા પર.
નેટવર્કનું માળખું?
હા, સ્ટ્રોગાટ્સે જેના પર સંશોધન કર્યું છે, સ્મોલ વર્લ્ડ નેટવર્ક્સ.
એ શું છે?
એટલે એવા નેટવર્ક્સ જેમાં મોટાભાગના જોડાણો સ્થાનિક હોય, જેમ કે આપણા નજીકના મિત્રો, પણ થોડા લાંબા અંતરના શોર્ટકટ પણ હોય, જેમ કે દૂર રહેતો કોઈ મિત્ર. આવા નેટવર્ક માહિતી, રોગ, ફેશન, આ બધું બહુ ઝડપથી ફેલાવી શકે છે. એટલે જ 6 degrees of separationની વાત આવે છે. દુનિયા નાની લાગે છે.
અને આપણા સમાજમાં ત્યાં પણ આવું દેખાય?
ચોક્કસ. કોન્સર્ટમાં બધા એકસાથે તાળીઓ પાડે, શેર બજારમાં એકસાથે ખરીદી કે વેચાણનો જુવાળ આવે, ફેશનના ટ્રેન્ડ્સ આવે અને જાય, ટોળાનું વર્તન.
હા, સમજાયું. આપણે બધા એક મોટા નેટવર્કમાં જોડાયેલા દોલકો જેવા છીએ.
બરાબર. સતત એકબીજાને અસર કરીએ છીએ, ક્યારેક સારું જેમ કે ટીમવર્ક, ક્યારેક નબળું જેમ કે ગ્રુપથિંક.
ગ્રુપથિંક એટલે?
એટલે બધા એક જ ઘેટા ચાલ ચાલે, કોઈ અલગ વિચાર જ ન કરે. એ પણ એક પ્રકારનો નકારાત્મક તાલમેલ છે.
તો આ બધી વાત પરથી મુખ્ય કયા મુદ્દાઓ આપણે તારવી શકીએ? પહેલો તો મને લાગે છે કે વ્યવસ્થા નીચેથી ઉપર આવે છે મોટા ભાગે.
હા, સાચી વાત. કોઈ મોટા બોસની જરૂર નથી હોતી હંમેશા. સાદા સ્થાનિક નિયમોથી જ મોટો ક્રમ સર્જાઈ શકે છે. આગિયા એનું ઉત્તમ ઉદાહરણ છે.
અને આપણા સમાજમાં પણ કોઈ નેતૃત્વ વગર લોકો ભેગા મળીને કામ કરે છે.
બરાબર. બીજો મુદ્દો છે સાર્વત્રિકતા. આ તાલમેલના નિયમો આજ્ઞાથી લઈને ગ્રહો સુધી બધે લાગુ પડે છે, જાણે કુદરતની કોઈ ગુપ્ત ભાષા હોય
જે ગણિત દ્વારા ઉકેલી શકાય.
હા. ત્રીજું, નેટવર્કનું મહત્વ. માહિતી કે રોગ કેવી રીતે ફેલાશે એ નેટવર્કના સ્ટ્રક્ચર પર આધાર રાખે છે. સોશિયલ મીડિયા પર આપણે આ રોજ જોઈએ છીએ.
હા, કોઈ વાત કેટલી ઝડપથી વાયરલ થાય છે
એ સ્મોલ વર્લ્ડ અસર છે. અને ચોથો બહુ અગત્યનો મુદ્દો, તાલમેલ બે ધારી તલવાર છે.
એટલે કે ફાયદાકારક પણ અને નુકસાનકારક પણ.
હા, જીવન માટે જરૂરી છે જેમ કે હૃદયના ધબકારા, પણ વિનાશક પણ હોઈ શકે જેમ કે પેલો પુલ કે વાય. એટલે સંતુલન જરૂરી છે, વધુ પડતી એકરૂપતા પણ સારી નહીં.
ટીમમાં એક સૂત્રતા સારી, પણ એટલી બધી નહીં કે નવા વિચારો દબાઈ જાય.
બરાબર. થોડી વિવિધતા, થોડી અવ્યવસ્થા પણ ક્રિએટિવિટી માટે જરૂરી છે.
પુસ્તકના કેટલાક વાક્યો કે વિચારો ખરેખર યાદ રહી જાય એવા છે.
હા, જેમ કે પેલો વિચાર કે કોઈ ગુપ્ત નેતા નથી, વ્યવસ્થા સ્થાનિક ક્રિયાપ્રતિક્રિયાઓથી ઉદ્ભવે છે. આ આપણી નેતૃત્વ વિશેની ધારણાઓને પડકારે છે.
અને એ કે ગણિત કેવી રીતે આ ભિન્ન દેખાતી દુનિયા પાછળની એકતા ઉજાગર કરે છે.
સુમેળ જીવન અને મૃત્યુ બંનેનો સ્ત્રોત હોઈ શકે છે. આ પણ બહુ ગહન વાત છે, સંતુલનનું મહત્વ.
તો આ બધા વિચારોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ, કઈ રીતે લાગુ પડે?
ઘણી રીતે. સૌથી પહેલા તો સ્વાસ્થ્ય. આપણી શરીરની ઘડિયાળ, પેલી સર્કેડિયન રિધમ, એની સાથે તાલમેલ રાખીને જીવીએ, ઊંઘવાનો જમવાનો સમય તો વધુ સારું લાગે.
હા, એનર્જી લેવલ સારું રહે.
બરાબર. ટેકનોલોજીમાં તો આનો ઉપયોગ છે જ. પાવર ગ્રીડને સ્થિર રાખવામાં, જીપીએસની સચોટતામાં, એમાં અણુ ઘડિયાળોનો તાલમેલ હોય છે, પુલની ડિઝાઇનમાં.
અને સામાજિક રીતે ટીમમાં સાથે મળીને કામ કરવા માટે સુમેળમાં આવવું કેટલું જરૂરી છે એ સમજાય.
હા, પણ સાથે પેલું ગ્રુપ થિંક ટાળવાનું પણ યાદ રાખવું પડે, અલગ મંતવ્યોને સ્થાન આપવું પડે.
સોશિયલ મીડિયાના ટ્રેન્ડ્સ કેવી રીતે બને છે અને ફેલાય છે એ સમજવામાં પણ મદદ મળે.
અને વ્યક્તિગત રીતે મને લાગે છે કે આ પુસ્તક વાંચ્યા પછી પ્રકૃતિને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે. પેલો છુપાયેલો લય, એ જોડાણો દેખાવા માંડે છે.
સાચી વાત. મારા માટે સૌથી વધુ પ્રભાવશાળી વાત એ હતી કે કુરામોટો જેવા સાદા ગાણિતિક મોડેલ કેટલી બધી વાસ્તવિક દુનિયાની ઘટનાઓને સમજાવી શકે છે. ગણિતની આ શક્તિ અદ્ભુત છે.
અને નેટવર્કનું માળખું આપણા જીવનને કેટલી હદે અસર કરે છે એ પણ મને બહુ મહત્વનું લાગ્યું.
અને મને તો હજુ પણ પેલા આગિયા જ યાદ આવે છે, કેવી રીતે હજારો જીવ માત્ર પાડોશીને જોઈને આટલું સુંદર તાલબદ્ધ દ્રશ્ય રચે છે એ વિચાર જ વાહ.
અને એ જ નિયમો ગ્રહો અને હૃદયના કોષોને પણ લાગુ પડે છે, એ ખરેખર અકલ્પનીય લાગે છે.
તો અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ.
ચોક્કસ. જો તાલમેલ ખરેખર સ્થાનિક જોડાણો અને સાદા નિયમોમાંથી જ ઉદ્ભવતો હોય, તો શું આપણે આપણા રોજિંદા જીવનમાં, આપણા સંબંધોમાં, આપણા સમુદાયોમાં કે ઓનલાઈન નેટવર્ક્સમાં આપણા વર્તનના નિયમોમાં નાના સભાન ફેરફાર કરીને
કોઈ મોટા, વધુ સારા, વધુ સકારાત્મક તાલમેલને પ્રોત્સાહન આપી શકીએ?
હા. શું આપણે આપણી દુનિયાના લયને થોડો વધુ સુંદર બનાવી શકીએ? વિચારવા જેવું છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.